એની સિચ્યુએશન એ આપણને શરણ આપી શકે એમ નથી. પંખીનો મેળો કેવો હોય, બધા ભેગા થાય અને બધા પાછા વિખરાય. ધર્મશાળામાં વટેમાર્ગીઓ આવે અને બધા જાય જતા રહે, એવી પ્રકારનો આ સંસારની અંદર આપણી સ્થિતિ છે. જગતના જીવો ખાલી હાથે આવે છે, ખાલી હાથે જ જાય છે. એની સાથે જતી હોય તો એક ચીજ છે, જ્યાં સુધી એ કર્મથી મુક્ત થયો નથી ત્યાં સુધી એ બંધક અવસ્થામાં છે. અને બંધક અવસ્થામાં હોવાને કારણે શુભ અથવા અશુભ ભાવોનું ભાતું પોતાની સાથે બાંધે છે, એ લઈ જાય છે. અને લઈ જાય છે એનો જેવો વિપાક થાય એવું પરલોકમાં એને પ્રાપ્તિ થાય. જેવું એ પુણ્ય અને પાપ ખાલી હાથે આવતા જગતના જીવો ખાલી હાથે ચાલ્યા જતા, પરલોકમાં પરિણામ મળશે પુણ્યના કાં પાપના. કાં તો પાપનું પરિણામ એટલે અશુભ કર્મનું, અને કાં તો શુભ કર્મનું. જીવનનો સરવાળો માણજો, જિંદગીનો સરવાળો ચોપડામાં માણજો, સર્વયુ કાઢજો કે પુણ્યનો ટોટલ વધારે છે કે પાપનો વધારે છે, શુભનો વધારે છે કે અશુભનો વધારે છે. કારણ કે જ્યારે આ શ્વાસ ખૂટશે ત્યારે આ સાથે આવનાર આ ટોટલ આવશે, બેંકનું બેલેન્સ નહીં આવે, પ્રોપર્ટીનું લિસ્ટ સાથે નહીં આવે. કદાચ મરી જઈએ ને બીજે જશું તો પણ ફરી પાછું એપાર્ટમેન્ટ ગોતવા જવું પડશે. કોઈ એમ ન કે આટલી પ્રોપર્ટીનો માલિક હતો તો કાકા એને તો કંઈક દે, હવે ઓળખો નહીં આ ભાઈને. આ દુનિયામાં કેટલી પ્રોપર્ટી, આ બધું કોઈ જ્ઞાની પુરુષને બતાવે ને જ્ઞાની પુરુષ એમ કહે કે આ બધી વસ્તુનો માલિક આ હતો, હું મારા જ્ઞાનથી કહું છું, તો આને કોઈ ઉભો રહેવા દે નહીં. અરે એક તસુ ઉપર પણ આપણી માલિકી આપણે ગયા કે કંઈ રહેતી નથી, ફરીથી માણસ થઈને આવ્યા માની લઈએ, ફરીથી માણસ થયા, ફરીથી આપણે આ જ ભૂમિમાં પેદા થયા, ફરીથી કદાચ એ જ કુટુંબની અંદર એ જ વર્તુળમાં આવી ગયા તો કોઈ આપણને પ્રોપર્ટી આપે ખરું? આપણા નામે કરી દીધું પછી નામ ફેરવી નાખે જાય, એટલે હવે આપણે કંઈક ફરીથી તો નામ ફેરવ, કોઈ ફેરવે ખરું? સંસારનું સ્વરૂપ સમજવું પડશે. પુણ્યનો પ્રકાશ અને આરાધનાના દ્વાર આ જ સાથે આવે. શરણ છે એ ધર્મનું છે. જ્ઞાનીઓ કે છે, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવળી પન્નત્તો ધમ્મો શરણમ પવજ્જામિ. શરણા સંસારમાં ચાર સાચા છે, એ અરિહંત, એ સિદ્ધ, એ સાહુ અને એ ધર્મ. કેવડીએ પ્રલુપેલો ધર્મ, સર્વજ્ઞનો ધર્મ, એને શું શરણ જાણ, એ જ આપણું શરણ આપી શકે એવી તાકાત એનામાં છે. કારણ કે એ ધર્મના આરાધનથી જીવ અધોગતિની પામે નહીં. જીન ભક્તિના ઉપદેશની અંદર પરમ કૃપાળુ દેવે આ વાતને મૂકી છે.
અતિ નિર્જર તાવણ નામ ગહો, ભજીને ભગવંત ભવંત લહો, સમભાવિ સદા પરિણામ થશે, જડ મંદ અધો ગતિ જન્મ જશે.
કેવા પરિણામ થાય? પ્રભુની ભક્તિ કરીએ, સમભાવી સદા પરિણામ થશે. રાગના અને દ્વેષના પરિણામ તો સંસારના સંયોગમાં થાય, સંસારના સંબંધમાં થાય, સંસારના પદાર્થોના સંગે રાગ દ્વેષ થાય. પણ જિનેશ્વરની ભક્તિ, જ્ઞાનીની ભક્તિ, સત્પુરુષની ભક્તિમાં પરિણામ કેવા થાય? તો કે સમભાવી પરિણામ થાય. આત્માનો જે સ્વભાવ છે સમતા, એવા સમતારૂપી સમતાના પરિણામ, એ પરિણામ થાય. સમભાવી સદા પરિણામ થશે. આ પરિણામનું પરિણામ શું આવે? આવા પરિણામનું પરિણામ શું આવે? જડ મંદ અધોગતિ જન્મ જશે. જડ મંદ અને અધોગતિ, આ અધોગતિ એટલે મનુષ્યથી અધોગતિ કઈ? તિર્યંચ અને નારકી, એની જે છે. અને જડ અને મંદ અને કદાચ મનુષ્ય પણ આવે તો ક્યાંક રિટાર્ડેડ ચાઇલ્ડ થાય, ક્યાંક સંજ્ઞા પણ પ્રાપ્ત ન થાય, ક્યાંક વિકલાંગ પણ મળે, ક્યાંક એવી બુદ્ધિની જડતા, બુદ્ધિ જ ન, મગજ જ ન હાલે. આવું જડ અને મંદ, મનુષ્ય ગતિની અંદર પણ આવી જડતા ને મંદતા નહીં, પણ છ પર્યાપ્તિ યુક્ત પૂર્ણ માનવ દેહ, પંચેન્દ્રિય અને સંજ્ઞા પણ એવી. અને અધોગતિ તો જશે જ તારી. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભગવાને તો કોઈ આપણને સર્ટિફિકેટ આપ્યું છે? કેવું આપ્યું છે? કે તું ભક્તિ કર તો જા, તારી બે ચાર ગતિ છે ને પરિભ્રમણની, બે તો ગઈ, લ્યો હવે એક રહી આપણી. અને એકમાં કે કદાચ થાશે તો પણ જડ અને મંદ તો નહીં જ થાય, થાશે તો પણ જડ અને મંદ તો. આ ધર્મનું શરણ કેટલી ગેરંટી આપણને આપી, વોરંટી કેટલી? કોઈ ચીજ લઈ છે ને એટલે આપણે પૂછીએ છીએ કે કેટલી વોરંટી, તો કે 5 યર્સ, ઇટ્સ કન્ટિન્યુઅસ, કેટલાકમાં લાઈફ ટાઈમ. તો કે સત્પુરુષની ભક્તિ કરીશ તો વોરંટી શું છે? આ ભવની નહીં, આવતા ભવની દીધી. શું દીધી? તો કે જા, તારું જડ અને અધોગતિ નહીં થાય, જા. બાકીની વાત તું પછી તારું સુધારી લેજે, પણ અમારી પાસેથી આટલું તો લેતો જ જા. આ ઓછું છે? આ સર્વજ્ઞનો ધર્મનું શરણ, આ સંસારમાં એવી કઈ ચીજનું શરણ છે કે જે આવી ગેરંટી આપે? હવે પદ, પદવી, પ્રતિષ્ઠા, ધન, મિલકત, માલ, પ્રોપર્ટી, આ જે કાંઈ આપણને વિકલ્પો આવે, બધા વિકલ્પો લેવા, સગપણ વગેરે, કયું ગેરંટી આપશે આવી? કે જ્યાં આ જન્મનું તારું આયુષ્ય પૂરું થાય પછી તને અધોગતિ નથી, એટલા અમારા તને આશીર્વાદ છે. આવો ભક્તિના ઉપદેશમાં પરમ કૃપાળુ દેવ ફરમાવે. અશરણ ભાવની અંદર આ સર્વજ્ઞનો ધર્મ છે એ જ જીવને શરણરૂપ છે. આખા સંસારમાં, આખો સંસાર, લોક આખો અશરણમય છે. અને એ સમયે જો તને શરણ આપી શકે એમ હોય તો આ તને સંસારની અંદર શરણ આપી શકે એવો સર્વજ્ઞનો ધર્મ છે. કારણ કે બધા જ લોકો, સ્વજનો વગેરે બધા જ હોવા છતાં પણ સમીપ જ્યારે મૃત્યુ આવે ત્યારે કોઈ શરણ આપી શકે એમ નથી. સંસારનું કોઈ ઔષધ શરણ આપી શકે એમ નથી. સંસારનો કોઈ પદાર્થ શરણ આપી શકે એમ નથી. વી મે ટેક એની સોર્ટ ઓફ ઇન્સ્યોરન્સ, પણ એવો ઇન્સ્યોરન્સ કરો કે મરે નહીં, મહેરા પછી લાભ આપે. કે ઇફ યુ ડાય $2 બિલિયન, પણ એને માટે મરવું પડે ને, અને પછી કેને દેવા તારે? પછી તું એને 2 મિલિયન દે કે બિલિયન દે, મારે શું લેવા દેવાનું? મારે તો મરવું જ ને. આ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવું અને એને લાભ લેવો હોય તો મારે શું કરવું પડે? મરવું પડે. તો મરીને લાભ મળે એવા ઇન્સ્યોરન્સની વ્યવસ્થા સંસારમાં છે? કારણ કે તું બીજા માટે જ મર, અને અત્યારે આપણે બીજા માટે જ કૂચે મરીએ છીએ. હજી ખબર નથી, ભાન નથી થયું કે આ બધું જે કાંઈ કરીએ છીએ એ બીજા માટે જ કૂચે મરીએ છીએ, જેના ઉપર રાગ છે, દ્વેષ છે, મોહ છે, એના માટે જ. ક્યાંય પોતા આત્મકલ્યાણ માટે થઈને આપણે કાંઈ હજુ કરતા નથી. શ્રમ પરિશ્રમની સાધના, તૂટી મેળો, આટલા વર્ષ કૂચે મેળો, આમ થયું તેમ થયું, પણ તેના માટે, અન્ય માટે તારું શું કલ્યાણ કર્યું? જો હું આત્મા છું, દેહ નથી, હું નિત્ય છું, અવિનાશી છું, દેહ વિનાશી છે, દેહને લઈને બધા સંયોગ સંબંધ છે, એ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી જ છે, દેહની વિદ્યમાનતા મટી ગઈ, આ બધી જ વસ્તુનું ફીંડલું સંકેલાઈ જશે, તો હવે તું આત્મા છું અને એમ કહીએ આપણે કે તું તારી બાયોડેટા દે, તો મેં આ કર્યું, તે કર્યું, કાંઈ નહોતું ને, મેં આવ્યા ત્યારે આટલું કર્યું, તેટલું કર્યું, દોરી લોટો લઈને આવ્યા, ખિસ્સામાં માત્ર $8 હતા, ઠેકાણે પડ્યા, આને ઠેકાણે પડ્યા, આને પરિણાવ્યા, આને હણાવ્યા, આટલી પ્રોપર્ટી અહીંયા લીધી, આટલી દેશમાં લીધી, બધું કર્યું, ઘણી ઉત્કૃષ્ટતા. આપણે આટલી જગ્યાએ આપણું માન બહુમાન થયું, એના ચાંદ એના જેટલા પ્રતિક મેળા બધા એ બધું રાખી દીધું. એનું આખો શોકેસ છે, એ શોકેસમાં એક એક સર્ટિફિકેટ અને એક એક પુરસ્કારના મળેલા ઇનામો, 40-50 વર્ષનું સરવૈયું. કોઈ જીવે તો કે વાહ, વોટ એ સક્સેસફુલ લાઈફ, નથિંગ બટ ધ એચિવમેન્ટ એન્ડ એચિવમેન્ટ્સ, બહુ સરસ. પણ આ બધું દેહની અપેક્ષાએ. હવે તું એમ કહેશ કે હું આત્મા છું, ભાઈ આનું શું કર્યું? કેતો દેહના વિકાસ, શરીરનું જીવન, એની અપેક્ષાએ 40-50 વર્ષનું સર્વયુ બહુ ઉત્કૃષ્ટ, એનો સરવાળો પણ બહુ સરસ. આનંદ થાય, પ્રમોદ થાય, વાહો થાબડીએ કે વાહ. સંજોગોની સામે તે બરોબર પુરુષાર્થ કર્યો, પણ એ પુરુષાર્થ દેહલક્ષી થયો. હવે હું આત્મા છું, આનો વિકાસ કેટલો થયો અને એના વિકાસમાં શું શું ઉપલબ્ધિ થઈ, આ જરા બતાવો. તો લેટ અસ હેવ એ લુક એટ ધ લિસ્ટ ઓફ એચિવમેન્ટ્સ ટુવર્ડ્સ અવર સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તો પ્રોપર્ટી એમાં નથી આવતી, તો આ પદવી એમાં નથી આવતી, મિલકત એમાં નથી આવતી, લક્ષ્મી એમાં નથી આવતી, હવે નથી આવતી. તો આત્માનું લિસ્ટ કેવું છે? તો એ કાગળ કોરો કાગળ છે. કોરો કાગજ રાખીને વ્યાજ આવશો? અરે ખબર નથી કાગજ કોરો છે, એ કોરો છે કે એમાં માઇનસ છે. કોરો નથી હો. કેટલા પુણ્ય ઉપાર્જનથી મનુષ્ય ગતિમાં આવ્યો અને જાસ ત્યારે શું સાથે લઈ જાસ? માઇનસ લઈ જાય છે, કોરો પણ નથી. અરે કોરો રાખીને જા તોય જ્ઞાનીઓ તને વંદન કરે હો, કોરો રાખીને જાતો કોરો નથી. આવા સંસારના સ્વરૂપને, લોકના સ્વરૂપને જ્ઞાનીઓ કહે છે સમજીએ. સમજવાથી એનું મહત્વ કે તુચ્છતા એ લક્ષમાં આવશે. અને જે વસ્તુનું મહાત્મ્ય નજરમાંથી ગયું અને જેની તુચ્છતા સમજાણી, એના પ્રત્યે કોઈ રાગ થશે? એના પ્રત્યે કોઈ મમત થશે નહીં. સામાન્ય રીતે ચાલતું હોય ત્યાં સુધી ચાલે, પણ એની હોવાપણું અને ન હોવાપણાને કારણે આ જીવ દુઃખી દુઃખી થઈ જાય, આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ચાલ્યો જાય, ધર્મ ધ્યાનને પણ ચૂકી જાય, નહીં થાય. જો આ વિચાર જાગે, સુવિચારણા થાય, વિવેકની જાગૃતિ થાય, વસ્તુનું સ્વરૂપ સમજાય, એનું મહત્વ અથવા એની તુચ્છતા સમજાય, તો તુચ્છતા સમજાવવાથી ઉદાસીનતાનો ભાવ જાગશે. ઉદાસીનતા એ વૈરાગ્યની જનની છે, એટલું જ નહીં અધ્યાત્મની જનની છે. અધ્યાત્મની જનની તે અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી તે અકેલી ઉદાસીનતા. આ ઉદાસીનતા છે એ જ અધ્યાત્મને જન્મ આપશે. આ ઉદાસીનતા છે એ જ અનંત સુખની આ સહેલી છે. પણ એ ઉદાસીનતા એનો ભાવ જીવનમાં ત્યારે જ જાગે કે જ્યારે આપણે જીવનનું સ્વરૂપ શું છે સમજીએ. આપણું જીવન એ દૈહિક જીવન છે, આત્મિક જીવન એ જુદું છે. આપણું જીવન સંયોગોનું જીવન છે, દેહ માત્ર સંયોગે, વળી જડ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ્ય. આપણું તો સંયોગી સ્વરૂપ છે, સંયોગી સ્વરૂપ છે. જળ મિશ્રિત છીએ, કર્મની સહિત છીએ, સંસારી છીએ, શુદ્ધ આત્મા નથી આપણે. આને ઓળખીએ અને હવે જે છે એ રાખવા જેવું છે કે છોડવા જેવું છે? આ સંયોગને પકડવા જેવો છે કે એની મમત કરવા જેવો છે, કે એની મમતને મૂકવા જેવો છે? આની સાથે મોહ કરવા જેવો છે કે મોહના બંધનથી આપણે આને હળવા કરવા જેવો છે? બસ આટલું જ વિચારવાનું છે. જીવ કર્મરહિત થાય તો સિદ્ધ થાય, અને કર્મ સહિત રહે તો સંસારી કહેવાય. તો આપણે મોક્ષની સાધના, પણ મોક્ષ 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 એટલે શું કરવું છે? તો કે ભાઈ કર્મની સિલક બેલેન્સ જે છે એને ઓછું કર. જેટલા કર્મો તારા તૂટશે, જેટલા કર્મોથી તું છૂટીશ, તેટલા પ્રમાણમાં મોક્ષની ઉપલબ્ધિ થશે. તો આખરે
કૃપાળુ દેવે તો બહુ સરસ વાત કરી,
મોક્ષ કહો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગ્રંથ.
નિજ શુદ્ધતા, વિષય કષાયથી લાગેલી મલિનતા આત્માને એ દૂર કરવાની છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, આ શુદ્ધતા લાવવાની છે. શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા વિચારે ધ્યાવે, આ શુદ્ધતામાં જવાનું છે. અને શુદ્ધતા છે એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ વિચારવું, એટલે શુદ્ધતામાં પ્રવેશ થશે. અને એ વસ્તુનું સ્વરૂપ વિચારવું એ સત્પુરુષના બોધને આશ્રિત, કલ્પનાથી ક્યાંય ચાલવું નહીં. સત્પુરુષના બોધથી તેના વચનનું યથાર્થ ગ્રહણ કરવું. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કેવી રીતે થાય? સત્પુરુષ પ્રત્યેની ભક્તિથી થાય. ભક્તિ ન હોય તો ન થાય. સત્પુરુષ પ્રત્યેની ભક્તિ, સત્પુરુષ અને પરમાત્મામાં ભેદબુદ્ધિ કરવી નહીં.
સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે, પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ. સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે.
ભગવાન, તારી પાસે ફરી ફરીને, તારા પગે પડી પડીને હું એક જ વસ્તુની માગણી કરું છું. સદગુરુ, સંત અને તારું સ્વરૂપ, આ બધું એક જ છે, આવી દ્રઢતા મને લાવી દે. સદગુરુ સંત સ્વરૂપ તું જ, હે પ્રભુ તારું જ સ્વરૂપ છે, આવી દ્રઢતા મારા જીવનમાં લાવી દે. જ્ઞાનીને વિશે અભેદ બુદ્ધિ થવી એ માર્ગને પામવાનું મોટું સાધન છે. અભેદ બુદ્ધિ, એટલે પરમ કૃપાળુ દેવ કહ્યું મુનિઓને, અમારામાં અને વિતરાગમાં ભેદ નમસ્તે. આવી સત્પુરુષ પ્રત્યે ભક્તિ જાગે તો જ તેમના વચનનું યથાર્થ ગ્રહણ થાય, અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ થાય તો જ વિચારની ઉત્પત્તિ થાય, કે જે વિચારે કરીને એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો આત્મા કર વિચારતો આમ તો જ પામી શકાય. માટે આ વિચારણાનો યોગ છે, આ વિચાર યોગ છે. વિચાર યોગને પકડી લઈએ, અને વિચાર યોગને પકડવા માટે સત્પુરુષની ભક્તિ સાથે તેના બોધનું અવલંબન લઈએ. આજે બે વાતને આપણે વિચારી છે. આ સંસારનું, આ લોકનું સ્વરૂપ, આ સંયોગી એવો જીવ જે પ્રકારે જે સંયોગની અંદર રહે છે, એ મારું જીવન એનું સ્વરૂપ સંયોગી છે, અને આ સંયોગી છે એ સ્વરૂપ અનિત્ય છે. દેહનું સંયોગી સ્વરૂપ અનિત્ય છે, તો દેહ સાથે સંલગ્ન સગા વાલા મિત્ર પરિવાર સ્નેહી કુટુંબ કબીલા ધન મિલકત માલ દોલત સંગ્રહ પરિગ્રહ સંપત્તિ સમૃદ્ધિ આ બધું એની સાથે જોડાયેલું છે. તો જો આ અનિત્ય તો એ બધું અનિત્ય, જો આ વિનાશી તો એ બધું વિનાશી. માટે આપણે તો શાશ્વતની ઉપાસના, આપણે તો સનાતનની ઉપાસના, આપણે તો અમર તત્વની ઉપાસના કરવાની છે. અને એ સમજવા માટે પેલા સંસારનું સ્વરૂપ અનિત્ય છે અને અશરણ છે, એટલી વાતને આજે આપણે આપણા સ્વાધ્યાયમાં દ્રઢ કરીએ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.
ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો. પદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અરહંતો મંગલમ નિત્યમ સીધા જગતિ મંગલમ મંગલમ સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિ ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં
અનાદિકાળથી અનંતા પર્યટનમાં ફરતા એવા આ જીવને સંસાર સાગરથી પાર પામવા માટે જ્ઞાનીઓએ અનુપમ બોધ આપ્યો છે અને બોધની વિચારણાના સૂત્રો આપ્યા છે. કોઈ પણ પ્રકારની એવી એમની બુદ્ધિનો ક્ષયોપશમ ન હોય, શાસ્ત્ર વાંચન પણ થઈ શકતું ન હોય, એવી કોઈ વૈદ્યાની વિદ્યાની કુશળતા ન હોય, વ્યાકરણનું પ્રભુત્વ ન હોય, ભાષાનું સામર્થ્ય ન હોય, તો પણ મુક્તિનો માર્ગ ખરો કે નહીં? જગતના જીવોને પરમ તીર્થંકરોએ આવી કરુણા કરીને એવી ચિંતવનાઓ આપી છે, એવી ભાવનાઓ આપી છે, એવી વિચારણાના સૂત્રો આપ્યા છે કે એ વિચારણાના સૂત્રોથી, એની ચિંતવનાઓથી, એની ભાવનાઓ ભાવવાથી આ જીવ સિદ્ધપદને પામી શકે છે, સંસાર સાગરથી પાર ઉતરી શકે છે. માર્ગ જોઈએ તો વર્ષોના વર્ષો, હજારો વર્ષો જ્ઞાનચર્યામાં પસાર કરવા હોય તો પણ એટલું તત્વજ્ઞાન આ વિતરાગ શાસનમાં ઉપલબ્ધ છે અને મારી પાસે કશું જ એવી મૂડી નથી અને માત્ર હું આત્મા છે એ ભાવના ભાવી શકે છે, એ જીવ પણ ભવપાર ઉતરી શકે છે, એવી તો જ્ઞાનીઓની અનંતી કરુણા છે. એક કરુણાના આધાર ઉપર પરમ કૃપાળુ દેવે જગતના જીવોને મોક્ષ માળાના તત્વના સિદ્ધાંતોના સૂત્રોનું પુસ્તક આપતા પહેલા, એ મોક્ષ માળા આપતા પહેલા, આ વૈરાગ્યની જનની આત્મનું હિત કરનારી એવી ભૂમિકા જીવમાં ઉત્પન્ન થાય એટલે ભાવના બોધની વિચારણા માટે એ સૂત્ર આપ્યું. પત્રોમાં પણ લખ્યું કે શાંત સુધારસની ભાવનાઓ ભાવજો, કંઠસ્થ કરજો. વિતરાગોએ કહેલી આ ભાવના છે. તીર્થંકરો પણ, અનંતા તીર્થંકરો આ ભાવનાઓ ભાવીને જ સિદ્ધપદને પામ્યા છે. ભાવનાઓ ભાવવી વસ્તુ તો હોય જ છે, પણ ભાવનાનો પૂટ આપવાનો એ શબ્દ, એ બોધ, એને આપણા અંતરની ભાવનાઓ આપવી, સત્પુરુષના બોધના આશ્રયે ભાવનાઓ આપવી, અને ભાવનાનો પૂટ મળતા એ વસ્તુમાંથી તેજ પ્રગટે છે. જેમ લીંડી પીપર હોય, એ લીંડી પીપરની અંદર તીખાશ તો હોય, પણ જો સીધે સીધી લેવામાં આવે તો તીખાશ ન હોય, પણ એને ઘસવામાં આવે, 64 પહરી પીપર કહેવામાં આવે છે. એ 64 પ્રહર સુધી જો એને લડવામાં આવે તો એમાં કઈ ઉમેરો નથી થતો, પણ એને ભાવના ભાવવામાં આવવાથી એમાંથી એનું તેજ પ્રગટે છે. જેમ જેમ લસોટીએ, જેમ જેમ એ પીપરને લસોટવામાં આવે, તેમ તેમ એનાથી એનું તેજ પ્રગટે છે. તો આવી રીતે જેમ સંગીતના સ્વરનો રિયાઝ કરાવવામાં આવે, શાસ્ત્રીય સંગીત, એના રાગ, એનો સુર, તો રિયાઝ કરો. જેમ જેમ એક ને એક અક્ષર વારંવાર ઘૂંટવામાં આવે, એમ ઘૂંટવામાં આવે એમ એની પરિપક્વતા થાય અને શબ્દમાંથી દિવ્ય નાદ નીકળે છે. સામાન્ય લોકો ગાય અને શાસ્ત્રીય સંગીત ગાય, પ્રકૃતિના બળો પણ પરાસ્ત થાય. એ મેઘ મલ્હાર ગાય અને પ્રકૃતિ એના વાદળાઓ ચડી આવે અને વર્ષા કરે. એ દીપક રાગ ગાય અને અંધકારના તિમિર દૂર થાય અને તેજના પ્રકાશના પુંજ દીવાઓ જળજળી ઉઠે. એક એક રાગની અંદર અદ્ભુત સામર્થ્ય છે. એ રાગનું સામર્થ્ય, એ શબ્દોનું સામર્થ્ય, એ સ્વરનું સામર્થ્ય, એ સ્વરને ભાવનાઓથી પૂટ આપવામાં આવે છે. એને રિયાઝથી એટલી બધી સતેજ બનાવવામાં આવે છે. જેમ વૈદરાજ હોય, એને ઔષધ આપવું હોય તો માત્ર કોઈ દવા આપે એનાથી કોઈ જીવનું કલ્યાણ થતું નથી, પણ એ વૈદરાજ પોતાની સાધના, પોતાની મંત્ર સાધના અને એ ધન્વંતરીના યોગને આવાહન કરે અને આવાહન કરીને પછી એને પૂટ આપે, એ ભાવનાનો પૂટ આપીને પછી જે ઔષધ આપે એ રસાયણ બને છે, એ સંજીવની બને છે. એમ આ વિચારણાઓ છે, 12 પ્રકારની વિચારણાઓ, એને જગતના જીવોએ રોજ ભાવવાની છે, રોજ ભાવવાની છે. એક એક ભાવનાઓ ભાવીને એને આપણી ભાવનાઓનો પૂટ આપી અને એને એની અંદરની શક્તિને પ્રગટ કરવાની છે, એનું સામર્થ્ય પ્રગટાવવાનું છે. કશું જ આપણી પાસે કંઈ નહીં હોય તો ભાવનું સામર્થ્ય પ્રત્યેક જીવ પાસે છે. જીવ આ ભાવના ભાવતો નથી, એ આ ભાવના ભાવે.
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન.
કેવળ જ્ઞાન ભાવનાથી થાય. પરમ કૃપાળુ દેવે મુનિશ્રી ચિંચપોકલીના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું છે. કૃપાળુ દેવ ભુલેશ્વરમાં ઝવેરી બજાર ખાતે બિરાજમાન છે. એ તો વ્યવસાયની પ્રવૃત્તિમાં છે અને મુનિ રોજ આવે છે. જો સત્સંગનો લાભ મળે તો ચિંચપોકલીથી ચાલતા ચાલતા મુનિ પેઢી ઉપર જાય અને કૃપાળુદેવ તરત બાજુની રૂમની અંદર મુનિ સાથે સમાગમનો લાભ આપે. એમાં સમાધિ શતક, એ સમાધિ શતકનો મુનિ અવધારે છે કૃપાળુદેવ પાસેથી અને એ સમજાવે છે. 17મા શ્લોક સુધી, ગાથા સુધી કે સ્વાધ્યાય પહોંચે છે, પછી ચાતુર્માસ પૂરું થાય છે અને મુનિને તો વિહાર કરવાનો છે. મુનિ જાય છે અને કંઈ સ્મરણમાં આવે છે, કૃપાળુ દેવે એને બારણેથી પાછા બોલાવ્યા અને મુનિને કહ્યું, લાવો તો પેલું પુસ્તક તમારું, સમાધિ શતકનું પુસ્તક આપે છે, કૃપાળુદેવ સ્વહસ્તે એક લીટી લખી આપે છે, આત્મ ભાવના ભાવતા જીવ લયે કેવળ જ્ઞાન. હું આત્મા છું, દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મ ભાવના ભાવતા ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. એક ભાવના જો યથાર્થ રૂપની અંદર ભાવવામાં આવે, એને ભાવનાનો પૂટ આપવામાં આવે, તો ભાવનાનો પૂટ આપવાથી રાંધેલું અનાજ પણ પ્રસાદ બની જાય, મકાન મંદિર બની જાય, પથ્થર પ્રતિમા બની જાય, અમૃત ઔષધ અમૃત બની જાય. એક ભાવનાથી એમાં ફરક કંઈ નથી, પદાર્થ એનાય છે, પથ્થરો એનાય છે, ભાવથી એ પ્રસાદ છે એ મંદિર બને છે, મહાલય મંદિર બને છે, એ અનાજ છે ખાદ્ય પદાર્થ છે એ પ્રસાદ બની જાય છે, ઔષધ અમૃત બની જાય છે. ભાવના છે, આ ભાવનાનો પૂટ લગાવીએ એટલે વસ્તુનું સ્વરૂપ બદલાય, દિવ્યતા પ્રગટે અંદર. આવી દિવ્યતા પ્રગટે કે જે જીવને પરમ તેજની પ્રાપ્તિ કરાવે. 12 ભાવનાઓ આ પરમ તેજની પ્રાપ્તિ કરાવે, પરમ તેજનો પ્રકાશ કરાવે, એવું અદભુત સામર્થ્ય આ 12 ભાવનાનું છે. 12 ભાવનાની અંદર ગઈકાલે આપણે અનિત્ય ભાવના, અશરણ ભાવના, એની અંદર એક ક્રમ છે. પેલા સંસારને જગતને ઓળખવાનો છે, જે લોકની અંદર આપણે રહીએ છીએ એ લોકનું ઓળખાણ, એ લોકનું ચિંતન કરવું છે. આ લોક કેવો છે, આ જગત કેવું છે, આ સંબંધોના જગતમાં જીવતો માનવી આ સંબંધનું સ્વરૂપ શું છે, એ સંબંધના સ્વરૂપની અંદરની જુદી જુદી વાતમાં આ 4 ભાવનાઓ છે. એમાં એક અનિત્ય ભાવના, અશરણ ભાવના. આજે આપણે 2 ભાવનાનો સ્વાધ્યાય કરવા પ્રયત્ન કરીશું, એ છે સંસાર ભાવના અને લોક સ્વરૂપ ભાવના. સંસાર ભાવના, આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વ ભવ કીધા છે, એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ, એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું, એમ ચિંતવું, તે 3 સંસાર ભાવના. આ સંસાર ભાવનાનું સ્વરૂપ સંસરણતી ઇતિ સંસાર, જે સરી રહ્યો છે 14 રાજ લોકની અંદર આમ સરી રહ્યો છે, ઉપરથી નીચે, નીચેથી ઉપર, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, 10 દિશાઓની અંદર એનું સંસરણ ચાલુ જ છે. આ સંસરણતી ઇતિ સંસાર, એ જીવ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ઉપરથી નીચે, એમ એ પ્રકારનું એનું સંસરણ ચાલુ જ છે, એને જ્ઞાનીઓ કહે છે સંસાર ભાવના છે. આ સંસાર ભાવના કેવી રીતે છે, જ્ઞાનીઓએ કહ્યું છે કે જેમ લાભ મળે એમ લોભ વધે. કંઈ પણ પ્રવૃત્તિ કરતા હોય અને થોડો લાભ મળે તો લોભ વધે, અને લોભની અંદર પ્રાણી સંસારના પદાર્થો સાથે જોડાતો જાય, આસક્તિ વધે. જેમ અગ્નિમાં ઘી નાખવામાં આવે તો અગ્નિ પ્રજ્વલિત મળે, અગ્નિને ઘીનો સંયોગ થાય તો અગ્નિમાં વૃદ્ધિ થાય, તૃષ્ણાઓ વધે, ઈચ્છાઓ વધે, એમ આ સંસારની અંદર પ્રલોભનથી જીવ આગળ ને આગળ ખેંચાતો જાય છે. કારણ કે જહાં લાહો તહાં લોહો, આગમનું વાક્ય છે કે જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ
આ જીવની તૃષ્ણાઓ એ શાંત થતી નથી, કારણ તૃષ્ણાઓનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહ્યું છે એ તો આકાશ જેવી અનંત છે. જીવની કોઈ તૃષ્ણા ક્યારે શાંત થઈ ખરી? તૃષ્ણાઓનો ક્યારેય અંત આવી શકે ખરો? શક્ય નથી. કે છે કે જેમ જેમ જીવનનું આયુષ્ય વધતું જાય તેમ તેમ આશા અને તૃષ્ણા એ ઘરડી ન થાય, એ તો યુવાન થાય, જોરદાર થાય. કારણ કે જીવને ભાસ થાય કે હવે ઝાઝો લાંબો સમય જીવવાનો રહ્યો નથી અને કામ તો ઘણું પૂરું કરવું છે. આ લઈ લઉં, તે લઈ લઉં, આ અચીવમેન્ટ કરી લઉં, આ સિદ્ધિ કરી લઉં, આની પ્રાપ્તિ કરી લઉં, એટલે ઈચ્છાઓનું જોર વધે. રત્નાકર મહારાજે રત્નાકર 25 ની અંદર આ દશાને બહુ સરસ રીતે વર્ણવી છે.
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે, ઔષધ વિશે કરું યત્ન હું તો ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું.
આ તો એવો નિયમ છે, આ લોભની અને આ મૃગજળની આ તૃષ્ણાની એવી રમત છે કે જેમ આયુષ્ય ઘટે તેમ તૃષ્ણાનું જોર વધે, ઈચ્છાઓ વધે. આકાશ જેવી અનંત ઈચ્છા છે. જ્ઞાનીઓ કહે છે કે આ જીવને ધન વૈભવનો શોખ છે, પણ મેરુ પર્વત જેટલો સોનાનો ઢગલો એને આપવામાં આવે તો એની ઈચ્છા શાંત થાય ખરી? તો એને તૃપ્તિ થાય ખરી? તો કે ન થાય, ન થાય. હજુ કંઈક જોઈએ. આટલું સોનું તો મારે આ દીકરાને આને તેને આને આપવું છે, આમ આવે તો એને એમ થાય કે હજી થોડું ઘટે છે, હજુ થોડું ઘટે છે. એટલે આ સંસારમાં લાખોપતિને કરોડપતિ થવાની ઝંખના હોય અને કરોડપતિને અબજોપતિ થવાની ઝંખના હોય અને અબજોપતિને ખરબપતિ થવાની ઝંખના હોય. કુબેરનો ધનભંડાર જો આપણા આંગણે આવીને પડે ને તો આપણે કંઈ પગ વાળીને બેસીએ એવા નથી. આપણે કહીએ ખરા કે જરા કાટલું, જરા કાટલું, જરા કાટલું, પેલી ટોલ્સ્ટોયની વાર્તા જેવી આપણી દશા છે કે જા સવારથી ચાલવા માંડ અને સાંજ સુધીમાં પાછો આવ, જેટલી જગ્યામાં તું જઈને પાછો આવીશ એટલી જમીન તને આપી તારા નામની, જા તાંબાને પત્ર લખી આપીશ. કે છે હજી સુધી આવી મફતની જમીન કોઈ કાળા માથાનો માનવી મેળવી શક્યો નથી. એનું કારણ શું? એ પાછો નથી આવી શક્યો. એ ગયો ઘણો, ગયો ઘણો, મધ્યાહન જોયો, સૂર્ય ઢળતો જુએ છે, થોડુંક ચાલી લઉં, બે ડગલા લઈ લઉં, થોડુંક ચાર ડગલા લઈ લઉં, હમણાં પહોંચી જઈશ, હમણાં પહોંચી જઈશ, ત્યાં જ પહોંચવું છે ને, પછી તો બધી જ જમીન મારી છે ને, થોડીક વધારે લઈ લઉં. કોઈ પાછો આવ્યો નથી. આ સંસારના અનંત ભવની અંદર કોઈ પ્રાણીની કોઈ ઈચ્છા ક્યારેય પૂરી થઈ નથી. જીવનની અંદર આવા વિષય રસ, પાંચ ઇન્દ્રિયના વિષયો ઝાંઝવાના જળ જેવા છે, ઝાંઝવાના જળ જેવા છે, મૃગજળ છે. રણની અંદર, અફાટ રણની અંદર સમુદ્ર રેતીના હોય, ચમકતી રેતી હોય, એના ઉપર સૂર્યનો તાપ પડે અને એમાં પાણીનો આભાસ થાય અને પેલું મૃગલું દોડે દોડે દોડે, થાકી જાય, તરફડે, રજડી મળે રણના રોજણા જેમ, છેલ્લે પ્રાણ ત્યાગી દે પણ પાણી ન મળે. આવું જગતના જીવોનું મૃગજળ જેવી તૃષ્ણાની અંદર આ જગતનો જીવ અનંત પરિભ્રમણ કર્યા છે, સંસારની અંદર સરે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં, ત્રીજી ગતિમાંથી ચોથી ગતિમાં ચાલે જ છે. કેટલા ભાવ કર્યા, કેટલા દેહ ધારણ કર્યા, કેટલી યોનિમાં નિવાસ કર્યો, કેટલા પદાર્થોનો ભોગ અને ઉપભોગ કર્યો, કેટલી સમૃદ્ધિનો સ્વામી થયો, ચક્રવર્તી પદને પણ પ્રાપ્ત કર્યું, ભિખારી પણ બન્યો, નરક નિગોદમાં પણ ગયો અને દેવલોકમાં પણ આંટો મારી આવ્યો. જીવ એનો એ છે, જીવ એનો એ છે, ચક્કર મારનાર એના એ છે. એના સ્થાન બદલાય, એના ક્ષેત્ર બદલાય, એનો કાળ બદલાય, એના સંયોગોના પુદલગ બદલાય, પુદગલ બદલાય, આ બધું સંબંધ બદલાય, પણ પોતે તો એનો એ છે. એનો એ છે તો આટલા આખા સંસારની અંદરના આવા વિચિત્ર ચિત્ર વિચિત્ર પરિભ્રમણ કર્યા પછી એને એ છે તો એને ક્યારે શાંતિ થઈ? હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ. જ્ઞાનીઓ કહે છે લોભ અને તૃષ્ણા એનો સ્વભાવ જ એવો છે, એનો સ્વભાવ જ એવો છે, એને અંત નથી, લોભને થોભ નથી. માટે જ્ઞાનીઓ કહે છે તું થોભી જા, લોભને થોભ નથી પણ તું તો થોભી જા, તું અટક, થોભો. સમ સંવેગ અને નિર્વેદની અવસ્થા, નિર્વેદ એટલે હવે વિરામ પામ, વિરામ પામ. આ સંસાર તો અનંતની જાળ છે, પુદગલ જાળ તમાશા. આ જાળમાં જો ફસાઈ જઈશ તો આમાંથી આરોવારો નથી. માટે થોભવાનું સંસારને કે જીવને? જીવને થોભવાનું, જીવને છે. સંસાર છે એ તો આધિ વ્યાધિ અને ઉપાધિ, તાપ ઉતાપ અને સંતાપ. આનાથી કેવળ શોકમય, કેવળ ખેદમય, એ તો ભરેલો છે, એ તો એની ખાણ છે, ખેદની ખાણ છે. ખાણમાંથી જેમ કોઈ પદાર્થનો અંત ના આવે, એ નીકળા જ કરે, નીકળા જ કરે. ગમે એટલા વર્ષો સુધી કાળ અનાદિથી એને કાઢો તો પણ એમાંથી એ પદાર્થ નીકળા જ કરે, એને ખાણ કહેવાય. એમાં સંસાર છે એ તો ખેદની ખાણ છે. આમાંથી જ્યારે જ્યારે ખોદો ત્યારે ખેદ જ મળે. જેમ આપણે કહીએ કે કોઠી ધોવાથી શું નીકળે? કાદવ નીકળે, બીજું શું નીકળે? એમ સંસારની અંદર જેટલો જેટલો સંસારને ખેડવામાં આવે, આપણે સંસાર ખેડવો છે, ખેડવા નીકળ્યા છે. સાહસિકો છીએ, જેમ દરિયો ખેડતા ને, વેપાર વણજ માટે થઈને દરિયો ખેડતા, એમ આપણે હવે સંસારની શોધ, સુખની શોધ કરવા માટે સંસારને ખેડવા, સંસાર સમુદ્ર ખેડવા નીકળ્યા છીએ. જ્ઞાની કહે છે યાદ રાખજો, આનો તું પાર પામી શકીશ નહીં, આ તો ખેદની ખાણ છે, વિપત્તિની ખાણ છે. આમાંથી તને બીજું કંઈ મળે એમ નથી. આ ચિંતાનો અસ્ખલિત પ્રવાહ છે. આ પ્રવાહ ક્યારેય ખૂટે એમ નથી. આ પ્રવાહને ક્યારેય, એને જ્ઞાનીઓએ કહ્યું છે, કૃપાળુદેવ મોક્ષમાળામાં લખે છે કે જ્ઞાનીઓએ આ અનંત ખેદમય સંસારને, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચડ વિચડ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને તેઓએ આ સંસારને પૂંઠ દીધી છે, તે સત્ય જ છે. એ ભણી પાછું વળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. આ સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓ કહે છે. એટલે જ્ઞાનીઓએ સંસારને પૂંઠ દીધી છે. આવા મહાસમર્થ જ્ઞાનીઓ જે સંસારને પૂંઠ દઈને ચાલ્યા ગયા છે, એમાંથી આ સંસારી જીવ સંસારમાં કોઈ પણ જગ્યાએ સંસરણ કરશે તો એમાંથી એ શું સાર મેળવવાનો છે? એટલે કહે છે કે પાછું વળીને જોવા જેવું નથી. આ દુઃખ કયું? કેવળ દુઃખ, દુઃખ ને દુઃખ જ છે, દુઃખનો સમુદ્ર છે. તો દુઃખ તો અનંત પ્રકારનું છે, કેટલું વર્ણવું ને કેટલું યાદ રાખશો. જ્ઞાનીઓ તો કદાચ એમની સમર્થતાથી, વાણીની સમર્થતાથી આ દુઃખના વર્ણનો કરે, આ જીવ કેટલું યાદ રાખે? અને યાદ રાખે તો કેટલું ઝીલી શકે? એક જગ્યાએ લખ્યું છે કૃપાળુ દેવે, એક ગર્ભના જીવની વેદના કેટલી? તો કે એક તરુણ સુકુમાર બાળકને સોયના સોસો સોયા ગરમ ગરમ ધગધગતા તપાવીને એની આંખમાં ગોચવામાં આવે અને જે દુઃખ થાય એવું દુઃખ એક ગર્ભની વેદનાનું છે. નરક ગતિના દુઃખો કેવા, જ્ઞાનીઓ કહે છે એના વર્ણન અમે પણ કરી શકીએ નહીં. એ વર્ણનથી જ્ઞાનીઓ પણ પાછા ફરે છે. આવા ભીષણ નરક ગતિના દુઃખો, આ સંસારમાં દુઃખ બધા અનંત પ્રકારના છે, ચિત્ર વિચિત્ર પ્રકારના છે. એટલે જ્ઞાનીઓએ આ બધી વસ્તુ સમજાવવા માટે જગતના જીવને બધું સરળ કરી આપ્યું છે કે સાહેબ બધું અઘરું અઘરું કરશો તો વળી પાછું યાદ નહીં રહ્યો, અને જાજા બધા દુઃખ વિચારીએ પછી કયા દુઃખથી છૂટવું એનું સિલેક્શન કરીએ. જ્ઞાનીઓએ કીધું કે ભાઈ આ બધા દુઃખ એનું સંક્ષિપ્ત સ્વરૂપ જન્મ જરા ને મૃત્યુ.
જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણ હેતુ.
હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. દુઃખ, જન્મ, જરા અને મરણ સર્વ દુઃખનો એમાં સમાવેશ થાય છે. નિગોદના જીવને પણ આ જ સ્થિતિ, નારકીના જીવોની આ જ સ્થિતિ, તેરેંચના જીવોની આ જ સ્થિતિ, માનવીના મનુષ્યની ગતિમાં પણ આ જ, દેવ ગતિમાં પણ આ જ, જન્મ જરા મૃત્યુ એમાં અવસ્થામાં ફેર થાય, પણ દુઃખને ભોગવવા જન્મ લેવો પડે એટલે કોઈને કોઈ પ્રકારનો દેહ ધારણ કરવો પડે, અને એ દેહનું આયુષ્યનો યોગ પૂરો થાય એટલે ફરી ગતિ નામ કર્મ અનુસાર આયુષ્યનો યોગ પૂરો થયે ફરી બીજો દેહ ધારણ કરવો પડે. ગતિ બદલાય, દેહ બદલાય, પણ આ મૂળજીભાઈ તો ઈના જી, આ આત્મરામ તો પાછા ઈના એ જ. આવું સ્વરૂપ કૃપાળુ દેવે સરસ રીતે પદની અંદર કહ્યું,
હે જીવ ક્યા ઇચ્છત હવે, હે ઇચ્છા દુઃખ મૂળ, જબ ઇચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ.
આ ભૂલ કઈ છે? અનાદિની ભૂલ કઈ છે? મૂળમાં ભૂલ કઈ છે? ઈચ્છા. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હવે શું ઈચ્છા કરસ? સંસારનો એવો કયો જન્મ છે જે તે ધારણ કર્યો નથી? સંસારનો એવો કયો સંબંધ છે જે સંબંધમાં તું આવ્યો નથી? સંસારનો એવો કયો પદાર્થ છે કે જે પદાર્થને તે ભોગવ્યો નથી? બધાને દુઃખ ભોગવવામાં જન્મથી દુઃખનો પ્રારંભ તત્કાલીન દુઃખ અને મૃત્યુથી તત્કાલીન દુઃખનો અંત. ફરી પાછો હજુ તો અહીંયા તો ડોક્ટર હજી એનું જજમેન્ટ આપે, માણસ દેહ છોડી દે એટલે આપણે નિર્ણય નથી લેતા કે આ ખરેખર મરી ગયો કે નહીં, એટલે ડોક્ટરને બોલાવીએ અને પછી એ સર્ટિફાય કરે કે યસ પાસ દવે. કારણ કે આપણે તો કહીએ તો પાછું ક્યાંક જીવતો હોય તો મારી દઈએ ને, ક્યાંક થાય ઊંધું, એટલે ડોક્ટર આવીને કહે કે યસ પાસ દવે, કારણ કે એ શરીરનો વિજ્ઞાની છે, એ શરીરને જાણે છે, એટલે કહે કે યસ પાસ દવે. સાહેબ જોજો પાછું બરોબર, જરાક જોજો. તો કે ભાઈ બરોબર છે પણ યસ ગોન. ઈ હજી પછી બધી વિધિ કરો હવે એની. ત્યાં સુધીમાં આ જે ગયો જે જીવ એ દેહરહિત થયો. અરે જ્યારથી આ દેહ છોડ્યો કે ત્રણ સમયની અંદર તો એ બીજો દેહ ધારણ કરી લીધો એને, એને તો એનું ઘર વસાવી લીધું, એનું સ્થાન થઈ ગયું. એ તો પોતે પાછો નવી ઘોડીને નવો દા એ નવું શરૂ કરી દીધું એને તો. આ તો બધું ભૂલાઈ ગયું, આ સગા વાલા સંબંધ સંપત્તિ બધી વસ્તુ ગઈ, ફિનિશ્ડ. અહીંયા હજી આપણે એના ગાણા ગાઈએ છીએ, હજી એની અંત્યેષ્ટિ કરીએ છીએ, એમાં ક્યાંય બે ચાર કલાક અને અહીંયા વળી બે દિવસ ચાલ્યા કરે. એ બધું કરશું, પ્રાર્થના સભા કરીશું, શોક સભા કરીશું, આમ કરવું છે તેમ કરવું છે. ઓલાનો તો સંસાર શરૂ થઈ ગયો, એ તો જૂનો થઈ ગયો, અને કદાચ અહીંયા એની શોક સભા થાય ત્યાં તો એનું બીજું આયુષ્ય પૂરું થઈ ગયું અને એને ફરી દેહ બદલી કાઢ્યો. અરે આ સંસારની સ્થિતિ તો જીવો, જેને આપણે રોઈએ છીએ એ તો પાછો ક્યાંક હસતો હશે અને પાછો એ સંસારના રંગ રાગની અંદર પડ્યો હશે. એવું આયુષ્ય એવી ગતિ હશે તો ત્યાં એનું બધું ચાલતું હશે, ભોગ ભગવતો હશે, ઇન્દ્રિયોના વિષયની અંદર એ રાચી રહ્યો હશે. દેવલોકમાં ગયો હોય તો એ જ થાય, નારકીયમાં ગયો તો દુઃખ ભોગવતો હશે. જેવા જેના કર્મ શુભ અને અશુભના આધારે, પણ દેહને ધારણ કરી લીધો અને દેહને ધારણ કર્યો એટલે દુઃખની પરંપરા ધારણ થઈ ગઈ. એના પ્રકાર બદલાય, એના પ્રકાર બદલાય, પણ મૂળ વાત તો એની એ રહે છે. જ્ઞાનીઓ કહે છે કે આ દુઃખ, ગર્ભના દુઃખ, જન્મના દુઃખ, બાલ્ય અવસ્થાના દુઃખ, યૌવન અવસ્થાના દુઃખ અને વાર્ધક્યના દુઃખ, શરીરની કઈ અવસ્થા એવી છે સુખ આપે અને એ સુખ નિત્ય રહે, એ સુખ સ્થાયી રહે અને એ સુખ વધતું રહે, આવી કઈ અવસ્થા? તો જ્ઞાની કહે છે કે મરણનું પણ દુઃખ, આમ ચેવનથી માંડી મરણ પર્યંત જીવને દુઃખ, દુઃખ ને દુઃખ જ આ સંસારમાં છે, સુખ નથી. આ સંસાર કેવળ દુઃખદાયી છે. કૃપાળુ દેવે મોક્ષમાળામાં લખ્યું છે કે આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે, કાયા હતી ન હતી થઈ જાય છે, મરણ સમયે પણ કેટલી બધી વેદના છે, જન્મની પણ વેદના, મરણની પણ વેદના અને બાળપણની પણ વેદના, પરાધીનપણે પરવશપણે એ છે. જીવ તો પંખી જેવો છે, જ્યાં સુધી દેહને ધારણ કરે છે ત્યાં સુધી આ દેહમાં એ પૂરાયેલો છે. જીવ દેહમાં પૂરાયેલો છે, બદ્ધ થયો છે. દેહ છે એ પિંજરા જેવું છે અને એ પંખી અંદર આવીને પકડાયું છે. હવે આ પિંજર એવું છે કે એક પિંજર જાય છે તો પાછું બીજું પિંજર તૈયાર થઈ જાય છે, આમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. અને ઓલો કાળ શિકારી છે બિલાડા જેવો છે કે ક્યારે આ બહાર નીકળે ને આને ઝડપી લઉં, પાંજરું જો જરાક નબળું પડે તો કાળ એને ઉપાડી લે છે. આવી અવસ્થાની અંદર રહેલો જીવ આ સંસારમાં કેટલી બધી વાર આ સંસરણ કરે છે. આ સંસાર અનાદિ છે, આ સંસાર સમુદ્રમાં જીવ અનંતી વાર અનંતા પુદ્ગલ પરાવર્તન કરી રહ્યો છે, અનંતા અનંત રૂપ ધારણ કરતો તે ફરી રહ્યો છે. અહો પરિભ્રમણનું દુઃખ ઓછું નથી, હે જીવ એ પરિભ્રમણ રૂપ દુઃખથી નિવૃત્ત થા તેમ થવા પુરુષાર્થ કર. તે બહુ ભવ કર્યા, ઘણા ભવ થયા છે, હવે થાક, હવે અટક, હવે થોભ, સંસારથી થોભ, સ્ટોપ. અહીંયા અમેરિકામાં એક ટ્રાફિક સેન્સ છે, બહુ પાવરફુલ છે, કે સ્ટોપનું પાટિયું આવે એટલે શું કરવાનું? સ્ટોપ એટલે એકચ્યુઅલી સ્ટોપ, નોટ સ્લો ડાઉન. એવું નથી કે ચાલ્યા જઈએ તો લાયસન્સ કેન્સલ થઈ જાય, કૂપન મળી જાય, ટિકિટ મળી જાય. પણ કોઈ આવતું નહોતું, બીજું એકેય વાહન નહોતું, નો આર્ગ્યુમેન્ટ. ઇટ્સ અ લો ઓફ ધ લેન્ડ, વન હેઝ ટુ ઓબે. સ્ટોપ મીન્સ સ્ટોપ. જ્ઞાનીઓ કહે છે સ્ટોપ. અધ્યાત્મમાં આપણે આવીએ, ધર્મમાં આવીએ, અને જ્ઞાનીઓ કહે છે પરિભ્રમણ કરતી આ તારી જીવનની ગાડી બેફામ અને બહુ ઝડપથી જાય છે. જ્ઞાની કહે છે સ્ટોપ. તો આપણે એમ કહીએ છીએ સ્ટોપ થવાનું? આપણી ગાડી તો ચાલુ જ છે, ચાલુ જ છે. એકવાર સ્ટોપ થઈ જતો, એકવાર સ્ટોપ થઈ જા, ગાડીને ફરીથી સ્ટાર્ટ કરજે. પણ સ્ટોપ થવાથી લાભ થાય છે. જે સ્પીડ હોય છે ને, વેગ હોય છે ને, એ અટકે છે. અને ફરી વેગ લેવો હોય ને તો પ્રયત્ન કરવો પડે. એમ એકવાર જરા અટકી જાય ને તો પછીનો વેગ સાવધાનીથી આવે, સતર્કતાથી આવે, આજુબાજુનું જોઈને આવે, ક્યાંય અકસ્માત નથી ને. એમ જીવનની અંદર જો સ્ટોપ આ નિર્વેદનો ભાવ આવે સંસારમાં, તો આપણી સંસાર પ્રતિ આપણી દોટ છે એનો વેગ જરા અટકે. આવા પર્યુષણ પર્વના આરાધનાના પર્વ, આવી સત્સંગ અને ભક્તિના કાર્યક્રમો, આ સ્ટોપ છે. જીવનની ગાડી તો પૂરપાટ વેગે સંસાર ભણી દોડે છે, કારણ કે તૃષ્ણાનો ગેસ ભર્યો છે અંદર, એ ક્યારેય ખાલી થતો નથી. એટલે એ તો દોડે છે, પૂરપાટ વેગે દોડે છે. પણ આવા આવા ઉપક્રમો એ આપણને અહીંયા લાવીને મૂકે છે કે ભાઈ હવે અટક, થોભ.
સિદ્ધાર્થ નારે નંદન વિનવું, વિનતણી અવધાર ભવ મંડપ મારે નાટક નાચ્યો. હવે મુજ પાર ઉતાર સિદ્ધાર્થ નારે નંદન વિનવું.
જીવ આ ભાવના કરે સત્સંગમાં, ભક્તિમાં, સ્વાધ્યાયમાં, અનેક પ્રકારના આવા ધાર્મિક ઉપક્રમમાં, આરાધનામાં, સાધનામાં. સ્ટોપ, જરા થંભ, બહુ થયું હવે. સંસાર ઘણું ખેલ્યા, આ પરિભ્રમણ અનંત પ્રકારનો છે, અને એની અંદર હવે જરા તું થાક લે. જો થાક્યો હોય તો તારે એ દુઃખમાંથી, ભયમાંથી છૂટવું હોય તો આ સંસારને દુઃખરૂપ, દારૂણરૂપ જાણ, કેમ કે એ દુઃખનું કારણ છે. જો તું સંસારને દુઃખરૂપ જાણીશ તો તું તેમાંથી ઓસરીશ, ઓસરવાનું. જેમ છાશ હોય, દાળ હોય, આપણે એવા કેટલાય પદાર્થો હોય, અને પછી એ પાણી પણ ક્યારેક મલિન થઈ ગયું હોય તો એને ઠંડુ મૂકી દેવાનું. ધીરે 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 ઓસરી જાય. મલિનતા, મેલ, ઘટતા, એ જે કાંઈ છે ને બેસી જાય. જરા પછી ઉપરનું નીર નીતરેલું હોય, એ નીતરેલું પાણી સ્વચ્છ હોય, એમ સંસારની અંદર આ જેવે આવે ને ઓસરી જવાનું. ભક્તિમાં, સ્વાધ્યાયમાં, સત્સંગમાં ઓસરી જવાનું. અનેક પ્રકારના કર્મ કષાયો જે છે એ કષાયોને જરા ઓસરવા દે, જરા શાંત થવા દે. હે જીવ શાંત થાવ. પરમ કૃપાળુ દેવ એક જગ્યાએ આ શાંતતાનું વર્ણન કરે છે. ઓસરી જવું કેટલી, અમારી ચિત્તવૃત્તિઓ એટલી બધી શાંત થાવ, અમારી ચિત્તવૃત્તિઓ એટલી બધી શાંત થાવ કે અમે જડવત બની જઈએ, અને કોઈ હરણો એના શરીરની ખંજવાળ એને કરવી હોય તો અમારા શરીર સાથે એનું માથું ઘસે. કારણ કે આ ચિત્તવૃત્તિ ઉકળતી છે. રાઈસના કુકરની અંદર જેમ ચોખા ઉકળતા હોય, એકેય દાણો સીધો ન હોય, ઉપરથી નીચે ને નીચેથી ઉપર, એમ આ સંસારની અંદર જીવ ઉકળતો છે. એના પરમાણુઓ બધા ઉકળતા છે. જ્ઞાનીઓ કહે છે ઓસરી જા, પેલા ઓસરી જા. આ બધા પ્રકલ્પ છે સંસારને જો તું ઓળખતો થઈશ તો તું એમાંથી ઓસરીશ, તેનો તને પ્રત્યક્ષ અનુભવ થશે, માટે તું પેલા સંસારને એનું સ્વરૂપ જાણ. કોઈ જન્મમાં નારકી, કોઈ જન્મમાં તેરિયંચ, કોઈ જન્મમાં દેવ, કોઈ જન્મમાં મનુષ્ય, વળી મનુષ્ય ભાવમાં પણ કોઈમાં રાજા, કોઈમાં રાંખ, કોઈ ભાવમાં સ્ત્રી, કોઈ ભાવમાં નપુંસક થયો છું. આમાં જુદા જુદા રૂપે તું જન્મ્યો છું, ચિત્ર વિચિત્ર પ્રકારના દેહ તે ધારણ કર્યા છે, અને કોઈ વાર સારી માઠી સ્થિતિને અવસ્થા તું પામે છે. એક જ ભાવમાં પણ રાજાપણું અને રંકપણું, ધનલાભ અને ધનહાનિ, કીર્તિ અને અપકીર્તિ આદિ વિરોધી અવસ્થાઓ તું પામ્યો છે. આ બધું મહાખેદ ઉપજાવે એવું છે, પણ હે ચેતન, આમાં હર્ષખેદ પામવા જેવું કંઈ નથી. કારણ આ સંસારનો જ એવો વિચિત્ર ખેદરૂપ દુઃખરૂપ સ્વભાવ છે, આ સંસાર જ એવો દારૂણ છે, તે તું જો, તે તું વિચાર. કેટલી બધી વિચિત્રતાઓ એક જ જીવનની અંદર, કેટલી પ્રકારની વિચિત્રતાઓ. કેટલી વાર આપણે પિતાપણે જન્મ્યા છીએ, કેટલી વાર પુત્રપણે જન્મ્યા છીએ, કેટલી વાર કોઈના સ્ત્રી થયા છીએ, કેટલી વાર કોઈના પતિ થયા છીએ. કૃપાળુ દેવ તો આ સંસાર ઉપર ત્રાસ છૂટે એટલે કહે છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી તરીકે ભોગવીએ છીએ. આ સંસારની કેવી વિકૃતિ છે. આ જીવ એનો એ છે, દેહ બદલાય છે, પર્યાય બદલાય છે, અવસ્થા બદલાય છે, એટલે સંબંધ બદલાય છે. જે સંબંધને કેટલા પુનિત અને પવિત્ર માન્યા છે, પણ આ સંબંધો બધા અનિત્ય અને અસરણ છે. ફરી દેહ બદલાતા સંબંધોનું સ્વરૂપ બદલાઈ જાય છે, અને એવી વિકૃતિ છે, એવી વિચિત્રતા છે. સારું છે કે આનું જો જ્ઞાન હોય તો આપણાથી જીરવાય નહીં હો. જાતિસ્મરણ જ્ઞાન પરમ કૃપાળુ દેવને 7 વર્ષની ઉંમરે થયું. આપણને આ જાતિસ્મરણ જ્ઞાન કેવી રીતે થાય? સારું છે, ન થાય, મરી રહીશ, તને તો જાતિસ્મરણ જ્ઞાન થશે, ભેગું હાર્ટ એટેક આવવાનો છે. કારણ કે આપણા જાતિસ્મરણ જ્ઞાનમાં કઈ બેડું નથી, આપણો જરાય ભૂતકાળ ઉખેડવા જેવો નથી, આપણા ભૂતકાળમાં જરાય નજર નાખવા જેવી નથી, આપણે કઈ ઉકાળ્યું નથી, અનાદિના પરિભ્રમણમાં કોઈ વાત કીધા જેવી નથી, ને એકેય વાતનો ગૌરવ લેવા જેવું છે નહીં. અરે એ તો જ્ઞાન દશા હોય અને જાતિસ્મરણ જ્ઞાન થાય તો વૈરાગ્યમાં પરિણમે. જીવને જ્ઞાન થાય એ જ્ઞાનનું ફળ વિરતિ છે. પણ જીવની જો ભૂમિકા ન હોય અને જ્ઞાન થાય તો એ અહંકારમાં જાય, એનો અહમ દ્રઢ બને. એને તો જાતિસ્મરણ થાય તો એમ થાય કે હું તો પૂર્વે રાજા હતો, લ્યો આ તો અત્યારથી ઊંચો હલવા માંડે, પણ ભાઈ અત્યારે તું સકોરું માગસ, અત્યારે તું મારી પાસે 500 રૂપિયા લેવા આવ્યો છે, તું તારે જાતિસ્મરણ જ્ઞાનની વાત કરસ કે પૂર્વે અમારા બાપ દાદાને આટલી જમીન અને રાજાઓને પણ અમે પૈસા ધીરતા, એ વાત સાચી, પણ આજની સ્થિતિ શું છે? આપણે ચૂકવવાના છે ગામને, ખબર છે ને, વ્યાજ ચડે છે. આપણું તો આ ભાવની વાત કહેવા જેવી નથી. આ ભાવના પણ કોઈ આપણો ઇતિહાસ ક્યારેય લખવો નહીં હો. ઘણાને એમ હોય છે કે આપણું જીવન લખાય, બધાને માર્ગદર્શન મળે, આમાં કોઈને માર્ગદર્શન મળે એમ નથી. કોઈ જીવનું કલ્યાણ નહીં થાય, અને ભૂલે ચૂકે આપણા જીવના કારણે 2-4 જીવો ભટકી જશે, એને આપણા ઉપર મોહ હશે તો બિચારો સમજે. એટલે આપણે કહી કે એના આઈદરા આપણે પૂરા કરવાના છે, એના કોઈના પૂરા નથી કરવા આપણે, એના અધૂરા રહેલા કામો આપણે પૂરા કરીએ એવી શોક સભામાં અને પ્રાર્થના સભામાં ભાષણ કરે. હવે રેવા દે ને ભાઈ, ઈ એના પૂરા નથી કરી શકો, આપણે ક્યાં પૂરા કરવા? હવના કરમ એને મુબારક, ઈ ગયો તો એના કામ ભેગા ગયા, આપણે કઈ પૂરા કરવાનો ઠેકો લીધો નથી. પણ આપણે આઈદરા છે એ બંધ કરીએ. હવે આમાંથી સમજવાનું એટલું છે કે કોઈના આઈદરા ક્યારેય પૂરા થયા નથી, કોઈના કામ અધૂરા ક્યારેય પૂરા થયા નથી. કામ તો એક જ છે, આત્માને સ્વરૂપની પ્રાપ્તિ લેવાની છે, મોક્ષ મેળવવાનો છે, નિજ સ્વરૂપમાં ઠરવાનું છે, આ પૂરું કરવાનું છે. સંસારને ક્યાં આદરવો છે, સંસારને ક્યાં ભજવો છે? જીવની આ વિકૃતિ સંસારની તો જુઓ, એ સંસારની વિકૃતિની અંદર આ તો કહે છે કે જુદા જુદા ભાવની વાતની અંદરની વાત ક્યાં કરવી, એક ભાવની અંદર પણ વાત વિચારતા કંપારી છૂટે છે. જ્ઞાની કે છે, બાળક અવસ્થામાં તારી પરવસ્થા કેવી હતી, ખાવા પીવા ઓઢવા પહેરવા એ માટે થઈને પારકાને આધીન. યુવાવસ્થામાં મદમાં છકી જાય, કોઈ ચીજનું ભાન ન રહે, પ્રમાણ ભાન ન રહે. જરા અવસ્થામાં કાયા લથડી જાય, કોઈ આપણા સામે પણ જીવે નહીં, જગતને આપણા જીવનનો પણ કંટાળો લાગે, આપણું અસ્તિત્વ આપણને પણ અકારું લાગે. અને મૃત્યુ વખતે યમરાજાના હાથ લંબાય ત્યારે એમ થાય કે ઓહો, આ ભવ તો હું હારી ગયો. આટલું 70 વર્ષનું આયુષ્ય, 75 વર્ષનું આયુષ્ય આમને આમ સમાપ્ત થયું. છેલ્લી 2 ઘડીની અંદર બીજું કોઈ આત્માનું સ્વરૂપ ન સાંભળે, કોઈ ધર્મ આરાધના ન થાય, પણ અધૂરી રહેલી ઈચ્છા. જ્ઞાની કે છે, બાળક અવસ્થામાં તારી પરવસ્થા કેવી હતી, ખાવા પીવા ઓઢવા પહેરવા એ માટે થઈને પારકાને આધીન. યુવાવસ્થામાં મદમાં છકી જાય, કોઈ ચીજનું ભાન ન રહે, પ્રમાણ ભાન ન રહે. જરા અવસ્થામાં કાયા લથડી જાય, કોઈ આપણા સામે પણ જીવે નહીં, જગતને આપણા જીવનનો પણ કંટાળો લાગે, આપણું અસ્તિત્વ આપણને પણ અકારું લાગે. અને મૃત્યુ વખતે યમરાજાના હાથ લંબાય ત્યારે એમ થાય કે ઓહો, આ ભવ તો હું હારી ગયો. આટલું 70 વર્ષનું આયુષ્ય, 75 વર્ષનું આયુષ્ય આમને આમ સમાપ્ત થયું. છેલ્લી 2 ઘડીની અંદર બીજું કોઈ આત્માનું સ્વરૂપ ન સાંભળે, કોઈ ધર્મ આરાધના ન થાય, પણ અધૂરી રહેલી ઈચ્છાઓ જોર કરે અને પોતાની વિફળતા સાંભળે કે મેં આમ કર્યું હતું, આમ કર્યું હતું, આના ઉપર ભરોસો રાખ્યો, એને દગો દીધો, આના ઉપર મદાર બાંધ્યો, કોઈ મારું હગું થયું નહીં, કોઈ મારું વાલું થયું નહીં, કાંઈ થાય એમ નથી. જીવ મોહ દ્રષ્ટિની અંદર એવો મૂંઝાય છે અને મૂંઝાઈને એ જ પ્રકારે આ દેહ છોડે છે. જ્ઞાનીઓ કે છે, વિચાર તો કર, આ સંસાર અનંત કેવી રીતે ચાલે છે. પરમ કૃપાળુ દેવે આ વાતને એક સરસ પત્રની અંદર મૂકી છે કે આ જીવને પત્રાંક 522માં ભગવાન ફરમાવે છે, જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને ફરમાવે છે, જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કહ્યો છે. કેટલા દેહ ધારણ કર્યા અને દેહ વખતે જ્ઞાન વિચારે કરીને એ દેહનું અને તત્સંબંધી અભિમાનને નિવૃત્ત કર્યું નથી અને દેહ છૂટી ગયો, એટલે પૂર્વ સંજ્ઞા રૂપે અનંત જન્મો જે ધારણ કર્યા છે એની પૂર્વ સંજ્ઞા રૂપે આ બધું અત્યારે ચાલે છે અને આ બધી સંજ્ઞાઓ જોર કરે છે. જ્ઞાનીઓ તો કહે છે આ સંસાર, એને તો જ્ઞાનીઓએ સમુદ્ર જેવો કીધો છે, 4 ઉપમા આપી છે સંસારને, સમુદ્ર જેવો છે, અનંત છે, અપાર છે, અગાધ છે, અસીમ છે, એને કોઈ સીમાડા નથી, ઊંડો છે, ભમરીઓ છે, ભાઈ આ તો ખડકાળ છે, વિષયો રૂપી કાદવ અને કામ અને મોહરૂપી ભમરી ચક્રવાત એમાં થાય છે. આ સંસાર અગ્નિ જેવો છે,
ભાઈ એનો તાપ એટલો અધિક છે, મહાતાપ છે, અગ્નિ સર્વનું ભક્ષણ કરી જાય એમ આપણે જેટલું જેટલું કમાઈએ આ બધું સંસાર એનું ભક્ષણ કરી જાય છે. આ જીવ તો એવો ને એવો છે, ખાલી હાથે આવે છે, ખાલી હાથે જાય છે, અને વચ્ચેના સમયમાં એણે કેટલો પુરુષાર્થ કર્યો છે ક્યાંય એનું જમા થતું નથી. કોઈ એમ કહેતા નથી કે ઉભા રહ્યો, અહીંયા આવો, તમારું આઈડેન્ટિટી કાર્ડ આપો અને તમારું આજ સુધીની જમા થયેલી પૂર્વ વહુની બધી મૂડી અમારે પાસે લેતા જાઓ. અને જ્યારે ધંધો કરવો હોય ત્યારે કોક અમે હાથ લાંબો કરવો પડે કે ભાઈ $500 આપને, મારે ધંધો શરૂ કરવો છે. પણ પૂર્વે કંઈ કમાણી કરી છે કે નહીં, આ એક આ સંસારની વ્યવસ્થા જ નથી, બધું ગયું. સર્વભક્ષી છે, અગ્નિ જેવો સંસાર છે, સર્વભક્ષી છે. અને આ સંસાર અંધકાર સમાન છે, એમાં ભ્રાંતિ હોય, દોરડામાં સર્પની ભ્રાંતિ થાય એવી ભ્રાંતિ, કાચ અને હીરાનો ભેદનો તફાવત ન થઈ શકે એવું સંસારનું સ્વરૂપ અંધકાર જેવું છે. સંસાર સકટ ચક્ર જેવો જ્ઞાનીઓએ ઉપમા આપી છે કૃપાળુ દેવે ભાવનાબોધ મોક્ષમણામાં આપ્યું છે, મોક્ષમણા પાઠમાં, કે સંસાર આ સકટ ચક્ર જેવો છે. ગાડાના ચક્રને એ જે પૈડું ફરતું હોય એનો આધાર એની ધરી છે, એમ મિથ્યાત્વની ધરીના આધાર ઉપર આ જીવ સંસારનું પરિભ્રમણ કર્યા કરે છે. એના આરા છે એ વિષય કષાય છે, એ વિષય કષાય રૂપી જે આરા છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, એ છ આરાથી એનું પૈડું ચાલી રહ્યું છે. અને આ ગતિ ચાલ્યા કરે છે, ઉપરથી નીચે, નીચેથી ઉપર, આમ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આ ભવચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, દરી મજબૂત છે, સમાપ્ત ક્યાંથી થાય? આરા જોરદાર છે, એના કેવી રીતે સમાપ્ત થાય? એટલે ગતિ ચાલુ ને ચાલુ છે. એવા સંસારને છોડવા માટે થઈ અને એક કૃપાળુ દેવે કથાનક કીધું છે, એ મૃગાપુત્રનું. મૃગાપુત્ર રાજપુત્ર છે અને ગવાખમાં બેઠા છે અને કોઈ મુનિને જતા જોઈ અને એને ભાવ થાય છે, અહો આ સ્વરૂપ તો મેં ક્યાંક જોયું છે. પૂર્વ દશાનું સંસ્મરણ થાય છે, પૂર્વ સંજ્ઞા જાગે છે, આત્મા ઉપર પડેલા વૈરાગ્યના સંસ્કારો જન્મ જન્માંતરની અંદર સાથ આપે છે, યોગની સાધના સાથે રહે છે, ભોગની સાધના ભૂલાઈ જાય છે. ભોગ જેટલા ભોગવા હોય એ બધી ભૂલાઈ જાય, એનો એકેય સવાસ સાથે ન આવે. યોગ તો જન્મ જન્માંતરમાં આવે. પૂજ્ય બ્રહ્મસારીજીએ પરમ કૃપાળુ દેવની આત્મસિદ્ધિની સ્તુતિમાં કહ્યું, જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દેહે. ભાઈ આત્મસિદ્ધિ એ આ ભવનું સર્જન નથી, જન્મ જન્માંતરની યોગની સાધના છે. પૂર્વનું આરાધક પણ સાથે આવે છે. આ જીવ ધર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતો એનું એક કારણ પૂર્વનું આરાધક પણ નથી. હવે પૂર્વનું તો નથી પણ આ વખતે તો કર કે જેથી આવતા ભવમાં પૂર્વ તો થાય. આવતા જન્મ માટે આ જન્મ પૂર્વ ખરો કે નહીં? અને અત્યારે આપણે કહીએ કે અમને કાંઈ સમજાય નહીં, પૂર્વનું આરાધક પણ નથી, શું થાય શું થાય, પૂર્વનું આરાધક પણ નથી. પણ ભાઈ ભવિષ્ય માટે આ પૂર્વ છે એ તો નક્કી કે નહીં? માટે શરૂ કર, ધર્મમાં પ્રવેશ કર, આરાધના શરૂ કર. આ આરાધક પણ સાથે આવશે, આ ભોગ એકેય સાથે નહીં આવે. ભીંડાનું શાક ભાવતું હશે તો બીજા જન્મમાં એનો અવાજ ન આવ્યો. પણ જો આવા વૈરાગ્યની અંદર સંયમ સાધન રાગ રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જો સંયમ ઉપર, સંયમના સાધનો ઉપર રાગ હશે, મૃગાપુત્રને સંયમી મહાત્માઓના દર્શન થતા એ તાદૃશ્ય થાય છે અને માતા પિતા પાસે રજા માગે છે. અને માતા પિતા કહે છે કે તમે ભોગની અંદર પ્રવેશ કરો, તો કે માતા હવે એવા ભોગ તો અનંતી વાર ભોગવા છે. શું કથાનક સુંદર કૃપાળુ દેવે માતાનો અને પુત્રનો સંવાદ આપ્યો છે. એમાં માતા કહે છે કે તમને ખબર છે આમાં કેટલા દુઃખ આવશે, આમાં 5 વ્રતો ધારણ કરવા પડશે. આ સંસારની અંદર આ અષ્ટપ્રવચન માતા આ 5 સમિતિને 3 ગુપ્તીનું પાલન કરવું પડે, આ સરળ વાત નથી. ત્યારે કહે છે બધું અમે કરીશું માં, અમે નરક ગતિના ભીષણ દુઃખ ભોગવા છે તો આ સંયમના કષ્ટ નહીં ઝીલી શકીએ. 5 મહાવ્રત અને 22 પરિષ અહીંયા તો ટાંપીને બેઠા છે, સહન કરવા પડશે બેટા. તો કે હા માં સહન કરીશું, એનો પણ અમને આનંદ છે. કારણ કે હવે અમને આ ભૂતકાળના અમે અનાદિ દુઃખ કેવા ભોગવા છે એ સ્મરણમાં આવતા આ દુઃખ તો કંઈ નિસાતમાં નથી. પણ તમારું ત્યાં ત્યાં કોણ ધ્યાન રાખશે? તમને આહાર પાણીની વ્યવસ્થા કોણ કરશે? તમે બીમાર થશો તો તમારા શરીરની રોગની સારસંભાળ કોણ લે છે? અને મૃગાપુત્ર કહે છે, માં, વનમાં મૃગલાઓ ફરે છે, એ મૃગલાઓના આહાર પાણીની વ્યવસ્થા કોણ કરતું હશે? એ મૃગલાઓ બીમાર થતા હશે, એના શરીરમાં વ્યાધિ થતા હશે, કોણ વૈદ એની દવા કરવા આવતો હશે? હે માં, એ તો શરીરનો વ્યાધિ શાંત પડે, કર્મ શાંત થાય અને મૃગલાઓ પાછા જળ પીએ અને તૃણ ચરે અને એમને એ ફરે છે, માં એવી રીતે મૃગલાઓની માફક અમે સંયમમાં વિચરશું. આવો અદભુત બોધ મૃગાપુત્રનું સુંદર કથાનક કૃપાળુદેવ આપે છે અને આપીને કહે છે કે આવો સંયમ મૃગાપુત્રની વિતરાગતાનું સ્વર્ણન કૃપાળુદેવ આપ્યું છે. કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સંભાવી થયા, પાપ આવવાના સઘળા દ્વાર તેણે રૂંધ્યા, શુદ્ધ અંતકરણ સહિત ધર્મ ધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા, જિનેન્દ્ર શાસન તત્વ પરાયણ થયા, જ્ઞાને કરી, આત્મચારિત્ર્ય કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની 25 ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી એ અનુપમ વિભૂષિત થયા. સમ્યક પ્રકારે ઘણા વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનો અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષ ગતિએ પરવાર્યા. આ સંસારનું સ્વરૂપનું વિચારી અને જેણે જેણે વિચાર કર્યો છે તેણે આ સંસારથી નિવૃત્ત થવાના માર્ગે એ સિધાવ્યા છે. અટક, થોભ, નિર્વેદ એ જ આ સંસાર ભાવનાનો પરિણામ છે કે જો સંસારની ભાવના ભાવીએ અને લાગે કે આ સંસરણ તો અંત વિનાનું છે તો એનો એક જ ઉપાય છે કે હવે અટકો. ધસ ફાર નો ફર્ધર, વાત પૂરી થઈ. બહુ ખેલ ખેલાયા, બહુ પાઠ ભજવા, ઘણા ઘણા રોલ ભજવી લીધા છે. નાઉ નો મોર, આ સંસાર ભાવનાનો સારરૂપ સૂત્ર છે. જ્ઞાનીઓએ કહ્યું કે એ ભાવની અંદર પણ કદાચ એમ થાય કે ના ના અહીંયા જ દુઃખ છે તો કદાચ લોક ભાવનાનું સ્વરૂપ જ્ઞાનીઓએ આપ્યું છે. લોકનો વિચાર કર, આપણા જીવનની અંદર જ્યારે સંસારની વાત આવે ને ત્યારે આપણી જાણીતી પૃથ્વી છે ને એટલું જ આપણે વિચાર શકીએ. આપણે કેટલું જગત વિચારીએ, આપણો મલક કેટલો, આપણી દુનિયા કેવડી, બહુ તો પછી ગ્રહ ને ઉપગ્રહ, પણ અહીંયા તો હજી તો પથરા જ આવે છે, બીજું કંઈ આવ્યું નથી. એટલે કંઈ આપણે તો આપણી દુનિયા પૂરતી વાત કરીએ. જ્ઞાની કહે છે આખો લોક છે, પુરુષ આકારે લોક છે, 14 રાજલોકનું અહીંયા પ્રમાણ આપ્યું છે, અનંતા અસંખ્યાતા સમુદ્રો છે, પર્વતો છે, આ બધું લોકનું સ્વરૂપ 6 દ્રવ્યથી ઠાસો ઠાસ ભરેલો છે. એક જીવ દ્રવ્ય અનંતા અનંત છે અને 5 અજીવ દ્રવ્ય છે, એમાં પુદ્ગલ પરમાણુઓ અનંતા અનંત છે. ધર્મ અધર્મ કાળ અને આકાશ આ બધા દ્રવ્યોથી ભરેલો લોકનું સ્વરૂપ છે. અને લોક કેવો છે તો કે છે ચારે બાજુ ઠાંસી ઠાંસીને ભર્યો છે. અને આ લોકની એવી વિચિત્રતા છે, એના એવા એવા પ્રકારના એના સ્વરૂપ છે. અહીંયા પુદ્ગલો જે છે ને અનંતાનંદ પુદ્ગલ, એ પુદ્ગલોની વિવર્તના ચાલે છે. આ વિવર્તના એટલે રૂપાંતરણની પ્રક્રિયા. પ્રત્યેક પુદ્ગલો પરમાણુઓ રૂપાંતર અવસ્થાને પામે છે. સરોવરની અંદર જેમ કાંકરી નાખીએ અને એનું નાનું વર્તુળ થાય, એ જ વર્તુળના આધારે બીજું થાય, એ જ વર્તુળના આધારે ત્રીજું થાય, એ જ વર્તુળના આધારે ચોથું થાય, એમ અનંત વર્તુળો થયા જ કરે. સમુદ્રની શાંત લહેરીઓની અંદર એના કિનારા સુધી, એના એ સરોવરના કિનારા સુધી આ વર્તુળો થયા જ કરે. આ બધા અખંડ છે. એકનું વાઇબ્રેશન થયું, એક જગ્યાએ વાઇબ્રેશન થયું એટલે એના વાઇબ્રેશનનું મલ્ટિપ્લિકેશન ઇટ ઇઝ ઇન્ફિનાઇટ. એના આધાર ઉપર જ આપણું આજે ટીવી, કોર્ડલેસ કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વેબસાઇટ આ બધાનો આધાર એ છે. પુદ્ગલના વિવર્ત, આ પુદ્ગલ પરમાણુની આ અણુની જે શક્તિ છે અને અણુનો ગુણ છે એનું વિવર્તના એ એનો ગુણ છે. ઇટ્સ ઇન ફોર્મ ઓફ વાઇબ્રેશન્સ. આ જે વાઇબ્રેશન આ ભૌતિક વિજ્ઞાનીઓએ આજે પકડ્યા આ 21મી સદીમાં જતી વખતે, આ વિજ્ઞાનીઓએ આદિનાથથી વર્ધમાન સુધીના વિજ્ઞાનીઓએ આ આખો જે કંઈ લોકનું વર્ણન કર્યું છે એમાં ખબર પડે કે પૂદગઢની ધર્મનું અને એના લક્ષણનું જ્ઞાન આ વૈજ્ઞાનિકોને કેટલું હતું. પૂદગઢનું જ્ઞાન, ભૌતિક એક એક સંપત્તિની એક એક પોઝિશનનું જ્ઞાન, કે 14 રાજલોકની અંદર કેવા, તો કે એ પૂદગઢ પરિવર્તન થાય અને એવા પરિવર્તન થાય જો જીવના ભાવનું નિમિત્ત પામે તો એ મેરુ જેવા સુંદર સોનાના શિખરો દેખાય એવા પહાડો થાય અને ઊંડી ઊંડી ખીણો થઈ જાય એમાં. એ જ પૂદગલ પરિવર્તન. એ રમ્ય દેવતાઓના વિમાનોનું સ્વરૂપ મળે અને એના એ કદમની વેળુ જેવી અને કલમલી વૃક્ષ કલવાલ જેવી નારક ગતિની અંદર જે નદીઓ છે, લોહીની ને કરવતીની ને એવા પાંદડાઓ છે ને એવા ઝાડ છે, કરવતીની જેમ કાપી નાખે, એ પણ પૂદગલનું જ સ્વરૂપ છે, એ જ જળ છે. જ્ઞાનીઓ કહે છે આ બધા જ થાય છે, આ બધા લોક છે, નીચે આખી 7 નારકી છે, એ 7 નારકીના સ્વરૂપ છે. એની ઉતરતી અને ચડતી એવી શ્રેણીની અંદર જ્ઞાનીઓએ એની શીતળતા, એની ઉષ્ણતા, એના વર્ણન કર્યા છે. ભયંકર વર્ણન આ લોકના છે અને એવા જ સ્વર્ગલોકના અનુત્તર વિમાનના દેવલોકના વર્ણન પણ કર્યા છે. અને એવો મધ્યલોક એ જે છે જ્યાં આ મનુષ્યની કર્મભૂમિ છે 15, જ્યાં મનુષ્યો જન્મે છે, એનું બધું સ્વરૂપ બતાવ્યું છે. કે જે આ લોક 6 દ્રવ્યથી ઠાસોઠાસ ભરેલો છે, એમાં પૂદગલના વિવર્તન અને જીવના અજ્ઞાનનો વિભાવ ભાવ ભળી અને અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરે છે. મેં અશુભ ભાવ કર્યો, મેં માઠું કર્મ બાંધ્યું, તીવ્ર પરિણામે બાંધેલું કર્મ ભોગવવા માટે મને જે રચના જોઈએ એ રચના પૂદગલની સ્વયં થતી આવે છે. આમાં કોઈ ઈશ્વરની જરૂર નથી, આમાં કોઈ કરતા ઈશ્વર કોઈ નહીં, કોઈ ઈશ્વરની જરૂર નથી. અને શિષ્યને પ્રશ્ન થયો છે કે સાહેબ, તો પછી આ ફળ કેમ ભોગવાય? બધા નરકની રચના પણ તારા પ્રમાણે થાય. એક ગાડી મને પ્રાપ્ત થવાની હોય તો એની રચના થઈને એ ગાડી મારી પાસે આવે. મારું કોઈ જગ્યાએ ખૂન થવાનું હોય તો એનું સાધન, શસ્ત્ર અને માણસ, એની બધી વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જાય છે. એવી રચનાઓ બને છે. તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સા. મારા માટે કોઈ નરકની રચના કરવાની જરૂર કોઈ થર્ડ પાર્ટીને છે નહીં, કઈ એનો કોન્ટ્રાક્ટ ન અપાય કે આ ભાઈએ બહુ પાપ કર્યા છે તો જરાક એકાદ નરકનું હવે એનો બંગલો બાંધી લેજે.